Om Shanti. Good morning. 16 April 2024 ના રોજના બાપ દાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, યોગથી જ આત્માની ખાદ નીકળશે, બાપ પાસેથી પૂરો વારસો મળશે, એટલે જેટલું બની શકે યોગ બળ વધારો. મીઠા બાળકો, યોગથી જ આત્માની ખાદ નીકળશે, બાપ પાસેથી પૂરો વારસો મળશે, એટલે જેટલું બની શકે યોગ બળ વધારો. પ્રશ્ન છે, દેવી દેવતાઓના કર્મ શ્રેષ્ઠ હતા, હમણાં બધાના કર્મ ભ્રષ્ટ કેમ બન્યા છે? ઉત્તર છે, કારણ કે પોતાના મૂળ ધર્મને ભૂલી ગયા છે. ધર્મ ભૂલવાના કારણે જ જે કર્મ કરે છે તે ભ્રષ્ટ થાય છે. બાપ તમને પોતાના સતધર્મનો પરિચય આપે છે, સાથે સાથે આખા વર્લ્ડની હિસ્ટ્રી જિયોગ્રાફી સંભળાવે છે. જે બધાને સંભળાવવાની છે, બાપનો સત્ય પરિચય આપવાનો છે. ગીત છે, મુખડા દેખલી પ્રાણી. ઓમ શાંતિ. આ કોણે કહ્યું અને કોને? બાપે કહ્યું બાળકોને. જે બાળકોને પતિતથી પાવન બનાવી રહ્યા છે, બાળકો જાણી ગયા છે અમે ભારતવાસી જ દેવી દેવતા હતા. તે હમણાં 84 જન્મોનું ચક્ર લગાવી સત્તો પ્રધાનને પસાર કરી સત્તો રજો તમો અને હવે તમો પ્રધાન બની ગયા છે. હવે ફરી પતિતોને પાવન બનાવવા વાળા બાપ કહે છે, પોતાના દિલને પૂછો કે ક્યાં સુધી અમે પુણ્ય આત્મા બન્યા છીએ. તમે સત્તો પ્રધાન પવિત્ર આત્મા હતા જ્યારે અહીં પહેલા તમે દેવી દેવતા કહેવાતા હતા, જેને આદિ સનાતન દેવી દેવતા ધર્મ કહેવાતો હતો. હમણાં કોઈ ભારતવાસી પોતાને દેવી દેવતા ધર્મના નથી કહેવડાવતા. હિન્દુ તો કોઈ ધર્મ નથી, પરંતુ પતિત હોવાના કારણે પોતાને દેવતા કહી નથી શકતા. સતયુગમાં દેવતાઓ પવિત્ર હતા, પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો. યથા રાજા રાણી તથા પ્રજા પવિત્ર હતા. ભારતવાસીઓને પાપ યાદ અપાવે છે કે તમે પવિત્ર પ્રવૃત્તિ માર્ગવાળા આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા હતા. એને સ્વર્ગ કહેવાતું હતું. ત્યાં એક જ ધર્મ હતો. પહેલા નંબરના મહારાજા મહારાણી લક્ષ્મી નારાયણ હતા. એમનું પણ કુળ હતું અને ભારત ખૂબ ધનવાન હતું. તે સતયુગ હતો. પછી આવ્યા ત્રેતામાં. ત્યારે પણ પૂજ્ય દેવી દેવતા અથવા ક્ષત્રિય કહેવાતા હતા. તે લક્ષ્મીનારાયણનું રાજ્ય, આ રામ સીતાનું રાજ્ય. તે પણ કુળ ચાલ્યું, જેમ ક્રિશ્ચિયનમાં એડવર્ડ ધી ફર્સ્ટ સેકન્ડ એમ ચાલે છે, તમે ભારતમાં પણ તેમ ભારતમાં પણ એવું હતું. 5000 વર્ષની વાત છે, અર્થાત 5000 વર્ષ પહેલા ભારત પર આ લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું. પરંતુ એમણે આ રાજ્ય ક્યારે અને કેવી રીતે મેળવ્યું આ કોઈ નથી જાણતું. તે જ સૂર્યવંશી રાજ્ય પછી ચંદ્રવંશીમાં આવ્યું, કારણ કે પુનર્જન્મ લેતા લેતા સીડી ઉતરવાની છે. આ ભારતની હિસ્ટ્રી જિયોગ્રાફી કોઈ નથી જાણતું. રચયિતા છે બાપ, તો જરૂર સતયુગી નવી દુનિયાના રચયિતા થયા. બાપ કહે છે, બાળકો તમે આજથી 5000 વર્ષ પહેલા સ્વર્ગમાં હતા. આ ભારત સ્વર્ગ હતું, પછી નર્કમાં આવ્યા છે. દુનિયા તો આ વર્લ્ડની હિસ્ટ્રી જિયોગ્રાફીને નથી જાણતી. એ તો અધૂરી, ફક્ત પાછળની હિસ્ટ્રી જાણે છે. સત્યયુગ ત્રેતાની હિસ્ટ્રી જિયોગ્રાફી કોઈને ખબર નથી. સત્યયુગ ત્રેતાની હિસ્ટ્રી જિયોગ્રાફી કોઈને કોઈ નથી જાણતો. ઋષિ મુનિ પણ કહી ગયા, અમે રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતને નથી જાણતા. જાણે પણ કોઈ કેવી રીતે? બાપ તમને જ સમજાવે છે. શિવ બાબા ભારતમાં જ દિવ્ય જન્મ લે છે, જેમની શિવ જયંતિ પણ થાય છે. શિવ જયંતિના પછી જોઈએ ગીતા જયંતિ, પછી સાથે સાથે હોવી જોઈએ શ્રી કૃષ્ણ જયંતિ. પરંતુ આ જયંતિનું રહસ્ય ભારતવાસી જાણતા નથી કે શિવ જયંતિ ક્યારે થઈ. બીજા ધર્મવાળા તો ઝટ બતાવશે બુદ્ધ જયંતિ, ક્રાઇસ્ટ જયંતિ ક્યારે થઈ. ભારતવાસીઓને પૂછો શિવ જયંતિ ક્યારે થઈ, કોઈ નહીં બતાવશે. શિવ ભારતમાં આવ્યા, આવીને શું કર્યું કોઈ નથી જાણતું. શિવ થયા સર્વ આત્માઓના બાપ. આત્મા છે અવિનાશી. આત્મા એક શરીર છોડી બીજું લે છે. આ 84નો ચક્ર છે. શાસ્ત્રોમાં તો 84 લાખ જન્મના કપોડા લગાવી દીધા છે. બાપ આવીને સાચી વાત સમજાવે છે. બાપ સિવાય બાકી બધા રચયિતાની રચના માટે ખોટું જ બોલે છે, કારણ કે આ છે જ માયાનો રાજ્ય. પહેલા તમે પારસ બુદ્ધિ હતા, ભારત પારસપુરી હતું, સોના હીરા જવેરાતોના મહેલ હતા. બાપ બેસી રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતના રહસ્ય અર્થાત દુનિયાની હિસ્ટ્રી જિયોગ્રાફી બતાવે છે. ભારતવાસી આ નથી જાણતા કે અમે જ પહેલા દેવી દેવતા હતા. હમણાં પતિત, કંગાળ, ઇરિલિજિયસ, અધાર્મિક બની ગયા છીએ, પોતાના ધર્મને ભૂલી ગયા છીએ. આ પણ ડ્રામા અનુસાર થવાનું જ છે. તો આ દુનિયાની હિસ્ટ્રી જિયોગ્રાફી બુદ્ધિમાં આવવી જોઈએ ને. ઊંચામાં ઊંચા સર્વ આત્માઓના બાપ મૂળ વતનમાં રહે છે, પછી છે સૂક્ષ્મ વતન, આ છે સ્થૂળ વતન. સૂક્ષ્મ વતનમાં ફક્ત બ્રહ્મા, વિષ્ણુ, શંકર રહે છે. એમની બીજી કોઈ હિસ્ટ્રી જિયોગ્રાફી નથી. આ 3 તબક્કા છે. ભગવાન એક છે, એમની રચના પણ એક છે, જે ચક્ર ફરતું રહે છે. સતયુગથી ત્રેતા પછી દ્વાપર કળિયુગમાં આવવું પડે. 84 જન્મનો હિસાબ જોઈએ ને, જે કોઈ પણ નથી જાણતા, નથી કોઈ શાસ્ત્રમાં. 84 જન્મોનો પાઠ આપ બાળકો જ ભજવો છો. બાપ તો આ ચક્રમાં નથી આવતા. બાળકો જ પાવનથી પતિત બની જાય છે, એટલે બૂમો પાડે છે, બાબા આવીને અમને ફરીથી પાવન બનાવો. એકને જ બધા પોકારે છે. રાવણ રાજ્યમાં જે બધા દુઃખી બની ગયા છે, એમને આવીને મુક્ત કરો, પછી રામ રાજ્યમાં લઈ જાઓ. અર્ધો કલ્પ છે રામ રાજ્ય, અર્ધો કલ્પ છે રાવણ રાજ્ય. ભારતવાસી જે પવિત્ર હતા એ જ પતિત બને છે. વામ માર્ગમાં જવાથી પતિત બનવાનું શરૂ થાય છે, ભક્તિ માર્ગ શરૂ થાય છે. હમણાં આપ બાળકોને જ્ઞાન સંભળાવાય છે, જેનાથી અર્ધો કલ્પ 21 જન્મ માટે તમે બધા સુખનો વારસો મેળવો છો. અર્ધો કલાક, અર્ધો કલ્પ જ્ઞાનની પ્રાલબ્ધ ચાલે છે, પછી રાવણ રાજ્ય આવે છે, ઉતરવા લાગે છે. તમે દૈવી રાજ્યમાં હતા, પછી આસુરી રાજ્યમાં આવી ગયા છો. આને નર્ક પણ કહેવાય છે. તમે સ્વર્ગમાં હતા, પછી 84 જન્મ પસાર કરી નર્કમાં આવીને પડ્યા છો. તે હતું સુખધામ, આ છે દુઃખધામ. 100% ઇન્સોલ્વેન્ટ અર્થાત કંગાળ. 84 જન્મોનું ચક્ર લગાવતા એ જ ભારતવાસી પૂજ્યથી પૂજારી બની ગયા છે. આને જ દુનિયાની હિસ્ટ્રી જિયોગ્રાફી કહેવાય છે. આજે આખું આપ ભારતવાસીઓનું ચક્ર. બીજા ધર્મવાળા તો 84 જન્મ નથી લેતા, તે સતયુગમાં હોતા જ નથી. સતયુગ ત્રેતામાં ફક્ત ભારત જ હતો. સૂર્યવંશી, ચંદ્રવંશી, પછી વૈશ્યવંશી, શુદ્રવંશી, હમણાં ફરી તમે આવીને બ્રાહ્મણવંશી બન્યા છો દેવતાવંશી બનવા માટે. આ છે ભારતના વર્ણ. હમણાં તમે બ્રાહ્મણ બનવાથી શિવ બાબા પાસેથી વારસો લઈ રહ્યા છો. બાપ તમને ભણાવી રહ્યા છે. પાંચ હજાર વર્ષ પહેલાની જેમ કલ્પ કલ્પ તમે પાવન બની પછી પતિત બન્યા છો. સુખધામમાં જઈને પછી દુઃખધામમાં આવો છો, પછી શાંતિધામમાં જવાનું છે, જેને નિરાકારી દુનિયા કહેવાય છે. આત્મા શું છે, પરમાત્મા શું છે, આ કોઈ પણ મનુષ્ય નથી જાણતા. આત્મા પણ એક સ્ટાર બિંદુ છે. કહે છે ભ્રુકુટીની વચ્ચે સિતારો ચમકે છે. નાનકડું બિંદુ છે જેને દિવ્ય દ્રષ્ટિ દ્વારા જોઈ શકાય છે. હકીકતમાં સ્ટાર પણ નહીં કહેવાશે. સ્ટાર અર્થાત તારો તો ખૂબ મોટો છે, ફક્ત દૂર હોવાને કારણે નાનો દેખાય છે. આ ફક્ત એક દ્રષ્ટાંત અપાય છે. આત્મા એટલી નાની છે, જેમ ઉપરમાં સ્ટાર નાનો દેખાય છે, બાપનો આત્મા પણ એક બિંદુ જેવો છે. એમને સુપ્રીમ આત્મા કહેવાય છે. એમની મહિમા અલગ છે. મનુષ્ય સૃષ્ટિના ચૈતન્ય બીજ રૂપ હોવાના કારણે એમનામાં બધું જ્ઞાન છે. તમારા આત્માને પણ હમણાં નોલેજ મળી રહી છે. આત્મા જ નોલેજ ગ્રહણ કરી રહ્યો છે. આટલા નાના બિંદુમાં 84 જન્મોનો પાઠ નોંધાયેલો છે, તે પણ અવિનાશી. 84 જન્મોનું ચક્ર લગાવતા આવ્યા છો. એનો અંત થઈ નથી શકતો. દેવતા હતા, દૈત્ય બન્યા, સો ફરી દેવતા બનવાનું છે. આ ચક્ર ચાલતું આવ્યું છે. બાકી તો બધા છે બાય પ્લોટ. ઇસ્લામી, બૌદ્ધિ વગેરે કોઈ 84 જન્મ નથી લેતા. આ જ સતયુગ ભારતમાં સત્વપ્રધાન ભરપૂર હતો, પછી 84 જન્મ લઈ વિકારી બન્યા છે. આ વિકારી દુનિયા છે. 5000 વર્ષ પહેલા પવિત્રતા હતી, શાંતિ પણ હતી, સમૃદ્ધિ પણ હતી. બાપ બાળકોને યાદ અપાવે છે, મુખ્ય છે પવિત્રતા. એટલે કહેવાય છે વિકારીને નિર્વિકારી બનાવવા વાળા આવો. એ જ સદગતિ આપવાવાળા છે, એટલે એ જ સદગુરુ છે. હમણાં તમે બાપ દ્વારા કંગાળથી રાજકુમાર બની રહ્યા છો, અથવા નરથી નારાયણ, નારીથી લક્ષ્મી બનો છો. તમારો આ રાજયોગ છે. ભારતને જ હવે બાપ દ્વારા રાજાઈ મળે છે. આત્મા 84 જન્મ લે છે. આત્મા જ ભણે છે શરીર દ્વારા. શરીર નથી ભણતું. આત્મા સંસ્કાર લઈ જાય છે. હું આત્મા આ શરીર દ્વારા ભણું છું. આને દેહી અભિમાની કહેવાય છે. આત્મા અલગ થઈ જાય છે તો શરીર કોઈ કામનું નથી રહેતું. આત્મા કહે છે હવે હું પુણ્ય આત્મા બની રહ્યો છું. મનુષ્ય દેહ અભિમાનમાં આવીને કહી દે છે આ કરું છું. તમે હમણાં સમજો છો અમે આત્મા છીએ. આ અમારું શરીર મોટું છે. પરમાત્મા બાપ દ્વારા હું આત્મા ભણી રહ્યો છું. બાપ કહે છે મામે એકમ યાદ કરો. તમે સતયુગમાં સત્વપ્રધાન હતા, પછી તમારામાં ખાધ પડી છે. ખાધ પડતા પડતા તમે પાવનથી પતિત બની ગયા છો. હવે ફરી પાવન બનવાનું છે. એટલે કહે છે હે પતિત પાવન, આવો, આવીને અમને પાવન બનાવો. બાપ સલાહ આપે છે હે પતિતાત્મા, મુજ બાપને યાદ કરો તો તમારા માંથી ખાદ નીકળશે અને તમે પાવન બની જશો. એને પ્રાચીન યોગ કહેવાય છે. આ યાદ અથવા યોગ અગ્નિથી ખાદ ભસ્મ થશે. મૂળ વાત છે પતિથી પાવન બનવાની. સાધુ સંત વગેરે બધા પતિત છે. પાવન બનવાનો ઉપાય બાપ જ બતાવે છે. પાવન બનવાનો ઉપાય બાપ જ બતાવે છે. મામે એકમ યાદ કરો. આ અંતિમ જન્મ પવિત્ર બનો. ખાતા પીતા ચાલતા ફરતા મામે એકમ યાદ કરો. કારણ કે આપ સર્વાત્માઓ આશિકોનો માશુક હું છું. તમને મેં પાવન બનાવ્યા હતા, પછી પતિત બન્યા છો. બધી ભક્તિઓ આશિક છે. માશુક કહે છે, કર્મ પણ ભલે કરો, બુદ્ધિથી મને યાદ કરતા રહો તો વિકર્મ વિનાશ થશે. આ મહેનત છે તો બાપને યાદ કરવા જોઈએ ને, વારસો મેળવવા માટે. જે વધારે યાદ કરશે એમને વારસો પણ વધારે મળશે. આ છે યાદની યાત્રા. જે વધારે યાદ કરશે એ જ પાવન બની આવીને મારા ગળાનો હાર બનશે. સર્વાત્માઓનો નિરાકારી દુનિયામાં એક જ સિજરો અર્થાત વિભક્ત બનેલો છે. એને નિરાકારી ઝાડ કહેવાય છે. આ છે સાકારી ઝાડ. નિરાકારી દુનિયાથી બધાએ નંબરવાર આવવાનું છે. આવતા જ રહેવાનું છે. ઝાડ કેટલું મોટું છે. આત્મા અહીં આવે છે પાઠ ભજવવા. જે પણ બધા આત્માઓ છે, બધા આ ડ્રામાના એક્ટર્સ છે. આત્મા અવિનાશી છે, એમાં પાઠ પણ અવિનાશી છે. ડ્રામા ક્યારે બન્યો આ કહી ન શકાય. આ ચાલતો જ રહે છે. ભારતવાસી પહેલા સુખમાં હતા, પછી દુઃખમાં આવ્યા, પછી શાંતિધામમાં જવાનું છે, પછી બાપ સુખધામમાં મોકલી દેશે. એમાં જે જેટલો પુરુષાર્થ કરી ઉચ્ચ પદ મેળવે, બાપ રાજધાની સ્થાપન કરે છે, એમાં પુરુષાર્થ અનુસાર રાજા એનું પદ મેળવશે. સતયુગમાં તો જરૂર થોડાક મનુષ્ય હશે. આદિ સનાતન દેવી દેવતા ધર્મનું ઝાડ નાનું છે, બાકી બધું વિનાશ થઈ જશે. આ આદિ સનાતન દેવી દેવતા ધર્મ સ્થાપન થઈ રહ્યો છે, અર્થાત સ્વર્ગના દ્વાર ખુલી રહ્યા છે. 5000 વર્ષ પહેલા પણ આ લડાઈની પછી સ્વર્ગની સ્થાપના થઈ હતી. અનેક ધર્મો વિનાશ થઈ ગયા હતા. આ લડાઈને કહેવાય છે કલ્યાણકારી લડાઈ. હવે નર્કના દ્વાર ખુલ્યા છે, પછી સ્વર્ગના દ્વાર ખુલશે. સ્વર્ગના દ્વાર બાપ ખોલે છે, નર્કના દ્વાર રાવણ ખોલે છે. બાપ વારસો આપે છે, રાવણ શ્રાપ આપે છે. આ વાતો દુનિયા નથી જાણતી. આપ બાળકોને સમજાવું છું. એજ્યુકેશન મિનિસ્ટર પણ બેહદની નોલેજ ઈચ્છે છે. તે તો તમે જ આપી શકો છો, પરંતુ તમે છો ગુપ્ત. તમને ઓળખતા જ નથી. તમે યોગ બળથી પોતાની રાજાઈ લઈ રહ્યા છો. લક્ષ્મીનારાયણે આ રાજ્ય કેવી રીતે મેળવ્યું તે આપ જાણો છો. આને કહેવાય છે ઓસ્પિશિયસ અર્થાત શુભ કલ્યાણકારી યુગ. જ્યારે બાપ આવીને પાવન બનાવે છે, શ્રી કૃષ્ણને તો બધા બાપ નહીં કહેશે. બાપ નિરાકારને કહેવાય છે. એ બાપને યાદ કરવાના છે. પાવન પણ બનવાનું છે. વિકારોને જરૂર છોડવા પડે. ભારત નિર્વિકારી સુખધામ હતું, હવે વિકારી દુઃખધામ છે. કોળી તુલ્ય છે. આ ડ્રામાનો ખેલ છે, જેને બુદ્ધિમાં ધારણ કરીને બીજાઓને પણ કરાવવાનો છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, યાદથી પાવન બની બાપના ગળાનો હાર બનવાનું છે. કર્મ કરતા પણ બાપની યાદમાં રહી વિકર્મા જીત બનવાનું છે. બીજી પોઈન્ટ, પુણ્ય આત્મા બનવાનો પૂરેપૂરો પુરુષાર્થ કરવાનો છે. દેહ અભિમાન છોડી દેહી અભિમાની બનવાનું છે. વરદાન છે પોતાના બુદ્ધિરૂપી નેત્રને ક્લિયર અર્થાત સ્પષ્ટ અને કેરફુલ અર્થાત સંભાળીને રાખવાવાળા માસ્ટર નોલેજફુલ પાવરફુલ ભવ. પોતાના બુદ્ધિરૂપી નેત્રને ક્લિયર અર્થાત સ્પષ્ટ અને કેરફુલ અર્થાત સંભાળીને રાખવાવાળા માસ્ટર નોલેજફુલ પાવરફુલ ભવ. જેવી રીતે જ્યોતિષ પોતાના જ્યોતિષના નોલેજથી ગ્રહોના નોલેજથી આવવાવાળી આપદાઓને જાણી લે છે, એવી રીતે આપ બાળકો ઇન એડવાન્સ અર્થાત પહેલાંથી માયા દ્વારા આવવાવાળા પેપર્સને પારખીને પાસ વિથ ઓનર બનવા માટે પોતાના બુદ્ધિરૂપી નેત્રને ક્લિયર બનાવો અને કેરફુલ રહો. દિવસે દિવસે યાદની અથવા સાયલેન્સની શક્તિને વધારો તો પહેલાંથી જ ખબર પડશે કે આજે કંઈક થવાનું છે. માસ્ટર નોલેજફુલ પાવરફુલ બનો તો ક્યારેય હાર ન થઈ શકે. સ્લોગન છે પવિત્રતા જ નવીનતા છે અને આ જ જ્ઞાનનું ફાઉન્ડેશન છે. પવિત્રતા જ નવીનતા છે અને આ જ જ્ઞાનનું ફાઉન્ડેશન છે. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા મહાન બનવા માટે મધુરતા અને નમ્રતાના ગુણને ધારણ કરો. આજની પોઈન્ટ છે, આપ બાળકોની ચલનમાં મધુરતા અને મનસામાં બેહદની વૈરાગ્ય વૃત્તિ હોય. બંને સ્મૃતિ રહે તો પાસ વિથ ઓનર બની જશો. મધુરતા અને નમ્રતા આ વિશેષ બે ધારણાઓથી સદા કલ્યાણકારી મહાદાની વરદાની બની જશો અને સહજ સ્નેહનું સબૂત અર્થાત પ્રમાણ આપી શકશો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ થેન્ક યુ. ઓમ શાંતિ.